भवसं भवभीतिभेदनम् सुखसंपत्करुणानिकेतनम् व्रतदानतपक्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीसहजानन्दस्वामिने नमो नमः श्रीघनश्यामाय नमो नमः श्रीहरिकृष्णाय नमो
આજે વિક્રમ સંવત 2067 અષાઢ સુદ 8 છે. આજે તિથિ પ્રમાણે ભજન સ્વામીની પુણ્યતિથિ છે, અષાઢ સુદ 8. આ અષાઢ સુદ 8ને દિવસે વિદેશની ધરતીમાં ભગવાન સ્વામિનારાયણ ભજન સ્વામીને તેડવા આવ્યા હતા. તારીખ આજ છે 8/7/11 અને શુક્રવાર. સુરતને આંગણે આજે હરિચરિતામૃત સાગરના પહેલાપુરના 30મા તરંગથી કથાનો આરંભ કરું છું. દાદા ખાચર મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કરે છે.
नृप पुछत करजोरी के धर्म की धीरज जो
काले कथा आवी थी धर्मदेव ने अने भक्ति माता ने अपार दुख पड़ियो. संसार में કાયમ કાંઈ સરખા દિવસ હોતા નથી. ઘણી વખત એવી એવી મુશ્કેલીઓ આવે, એવી એવી મૂંઝવણો આવે કે નો કોઈને કહેવાય કે નો સહેવાય, પણ એવા દુઃખમાં ધીરજ રાખવી એ સમજુ માણસનું લક્ષણ છે. કોઈ વ્યક્તિ વિષમ પરિસ્થિતિમાં, અપાર કષ્ટમાં, અપાર દુઃખમાં જો ધીરજ રાખે તો એ સમજણો માણસ છે, એ સમજણી વ્યક્તિ છે. દુઃખ નહીં આવે એવું તો બનવાનું નથી. સંસારમાં તમને ને અમને બધાને દુઃખ આવે. અમે ત્યાગી થઈ ગયા છીએ તો પણ આ જગતમાં છીએ માટે દુઃખ તો આવે. અને કહેવાતા સત્સંગમાં કેટલું જગત હોય છે તે સત્સંગને પણ અચમચાવે, હેરાન કરે અને પીડે. માટે દુઃખ રહિત કોઈ નહીં, પરંતુ એ દુઃખને સહન કરે એ સમજણો, ને સહન ન કરે એ ગાંડો મૂરખ. સહન કરવાની ટેવ પાડવી. હમણાં બાબુભાઈ ત્રિકમભાઈ ગાબાણી મૂળ વીરડીના અને હાલ સુરત એમનો જલ્પેશ બહુ નાની ઉંમરમાં ભગવાનના ધામમાં ગયો તો એ પરિવારે બહુ સહન શક્તિ રાખી, ધીરજ રાખી. જોનારા પણ અચંબો પામી જાય એવી ધીરજ જલ્પેશના મમ્મીએ રાખી. ત્યારે અમારે સુરેશ કળથિયાએ મને ફોન કર્યો, મને કે ગુરુજી હું તો આશ્ચર્ય પામી ગયો. છોકરાની જ્યારે નનામી લઈને નીકળ્યા ત્યારે એ અંજુબેનની ધીરજ જોઈને ગુરુજી મારી આંખમાં આંસુ આવ્યા. મેં કહ્યું એના ઉપર એક લેખ લખ્યો, તાકી સત્સંગને પ્રેરણા મળે કે જીવનમાં આવું કંઈક દુઃખ આવી પડે તો પણ આંખમાંથી આંહુડું ન પડવા દેવું, એ છોકરાના ખેલ ન હોય, એને સંસારી કેમ કહેવાય, સાધુય રડી જાય. દીકરાની વહુ અતિ કરુણ આક્રંદ કરે અને સાસુ એને હિંમત આપે અને સંસારને વિસ્મય થાય કે જગતમાં ઘણા માનવીઓ ભગવાને એવા ઘડ્યા છે કે પરમેશ્વરને પડકારે કે તારે જેટલા દુઃખી કરવા હોય એટલા કર, પણ અમે તને ઓળખ્યા છે એટલે અમને દુઃખ સ્પર્શશે નહીં. કુંડળના રાયબામાંનો દીકરો વયો જાય ને હાકર વેચે, આ તો બધી ઊંચી ભૂમિકાની વાતો છે. સંસારમાં આવા ઘણા પુરુષો અને મહિલાઓ થયા છે. બાબુભાઈએ પણ ખૂબ ધીરજ રાખી હતી. મારી એવી ઈચ્છા છે કે આવા સમજુ કુટુંબોનું નિર્માણ થાય, એટલા માટે કથા વાર્તા, સત્સંગ શિબિરો, આત્મીય સભાઓ, કેસેટો, પુસ્તકો, જેમ વધારે સમજણનું જ્ઞાનનું વિતરણ થાય, સદવિચારો વહે, લોકોને સમજણ જ સુખ આપશે એવું હું પાકે પાયે સમજું છું. આ સંસાર, આ બ્રહ્માંડ કે આ પિંડ કે રહેલા હગાવાલા કે આ જગત અને કહેવાતા સત્સંગી ને સાધુ, કહેવાતા આગેવાનો પારાવાર પીડાનું કારણ બનશે જીવનમાં. ભગવાન આપણી કસોટી માટે ને આપણા ઘડતર માટે એ લોકોનો જ ઉપયોગ કરશે. એ વખતે આપણને જો સમજણ નહીં હોય તો અંતરમાં અશાંતિ ને ઉદ્વેગ વ્યાપી જશે અને દુઃખી દુઃખી થઈ જશું, આપણું ભજન ડોળાઈ જશે, આપણો સત્સંગ ચૂથાઈ જશે. માટે અમારી વિનંતી છે કે વધુ ને વધુ લોકો સત્સંગ કરે, સશાસ્ત્ર વાંચે, કથા વાર્તા સાંભળે. કથા સાંભળ્યા પછી એની ચર્ચાઓ થાય, ચર્ચાથી કથા મગજમાં ઉતરે છે અને એકદમ ચોખ્ખું થઈ જાય છે. માટે કથા શ્રવણ બાદ એની ચર્ચા, એની વાતો, એનું મનન અતિ આવશ્યક છે. વરસાદ વરસે, જ્યાં પાણી ભરાય ત્યાં ઊંડું ઉતરે છે, જ્યાંથી દડી જાય ત્યાં ધરતી ઇંચ બે ઇંચ માંડ પલ્લે. એમ કથા, ચર્ચા, વાર્તા, વિચારણા કરીને જ્યાં રોકવામાં આવે ત્યાં કથા અંદર જાય છે. સાંભળી નાખી એ તો દડી જાય છે, પણ એને ચર્ચાના આડા પાળા કરી ઊભી રાખવી, વાગોળવી, વિચારવી, એકબીજાને પૂછવું કે કાલની કથાનો એકાદો સારો શબ્દ કહો મારી યાદી માટે, મજા આવે. દાદા ખાચરે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે ધર્મદેવે બહુ સમજણ રાખીને અતિ ધીરજ રાખી ખૂબ સહન કર્યું.
ધર્મ કી ધીરજ જોઈ,
ધર્મદેવની ધીરજ જોઈને દાદાએ મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો.
દુઃખ મે ધીરજ જો રખે એહી સમ અવરન કોઈ,
કોણ બોલે છે? દાદા ખાચર. શું બોલે છે?
દુખ મે ધીરજ જો રખે તેહી સમ અવરન કોઈ.
દુઃખમાં જે ધીરજ રાખે છે એના સમાન બીજો કોઈ નહીં. એટલે બાબુભાઈના પરિવારને હું શાબાશી આપું છું.
સુખ દુઃખ જન માત્ર કો આવત જાવત તેહી. સુખ દુઃખ જન માત્ર કો,
દાદા ખાચર બોલે છે, સુખ અને દુઃખ મનુષ્ય માત્ર ને
આવત જાવત તેહી.
આવે છે જાય છે, આવે છે જાય છે, ચાલુ ચાલુ રે.
તામે ધીરજ રખની અતિ કઠન હે એહી.
હે ગુરુ મુક્તાનંદ સ્વામી, એમાં ધીરજ રાખવી બહુ કઠણ છે. સુખમાંય ધીરજ નથી રહેતી અને દુઃખમાંય ધીરજ નથી રહેતી. સુખમાંય જીવ ભગવાન ભૂલી જાય છે, ભગવાનની આજ્ઞાઓ ભૂલી જાય છે, અને દુઃખમાંય અકળાઈને જીવ ભગવાન ભૂલી જાય છે, ઘાંઘો થઈ જાય છે, અને ભગવાનના વચનોને પણ વિસરી જાય છે. ભગવાનનો આશ્રય પણ રહેતો નથી, સુખમાંય નથી રહેતો અને દુઃખમાંય નથી રહેતો. એમ અત્યારે કાંઈ ખબર ન પડે, એ તો એવા સંજોગો ઊભા થાય ત્યારે બધી ખબર પડે. આપણે કેટલાક સૂરીવીર છીએ એ આઈ ન ખબર પડે. એક ઝઘડો થાય અને તરવાર્યું ખેંચાય અને બંદૂકોના નિશાન તકાય ત્યારે આપણી છાતી થડકે નહીં, ખેલી લઈએ દાવ તો સુરવીર ગણાય. આમાં હું ખબર પડે, સુરવીર છીએ, ફોછી છીએ, અહીં બધા બેઠા છે, હું કથા કરું છું, તમે સાંભળો છો, નો મારી ખબર પડે નો તમારી પડે. એમ આપણે કેટલા આત્મનિષ્ઠ છીએ, કેટલા ભગવાન નિષ્ઠ છીએ, એ તો એવું જેથી ટાણું આવે તેથી ઓળખાઈ જાય. કાંઈક મોટું ધંધામ નુકસાન જાય, ગાબડા કાઢી નાખે એવું, કાંઈક ઘરનું પ્રિયમાં પ્રિય પાત્ર પરમેશ્વર ઉઠાવી લે, અચાનક તમારી માથે બહુ કાળું આળ આવી પડે કે તમારે આપઘાત કર્યા જેવો વખત આવી જાય, તેથી તમારું પેટનું પાણી ન હલે અને ભગવાન સ્વામિનારાયણની સામે જોઈ રહ્યો કે તમારી લીલા શું છે, આ શું બધું પ્રભુ, કાંઈ વાંધો નહીં, હાલવા દો, તમે શું કરો છો એ મારે જોવાનું છે, હવે હું ને તમે બે છીએ, તાર ભગવાન રાજી થઈ જાય કે માળો મને સમજ્યો ખરો, આણે સત્સંગ ઉતાર્યો ખરો હૃદયમાં. મોટી બાની લાડુબાની પરીક્ષા મહારાજે લીધી હતી ખબર છે ને, એના બાપા ધામમાં વ્યાઈ ગયા, એના 13માં દિવસે ગ્રાસ બરાસ બધું મહારાજે લઈ લીધું, ઉઘાડા પગ કાઢ્યા, રોટલો ન કરવા દીધો દાદા ખાચર માટે, લખું કંદોઈ નથી ગાંઠિયા લેવા ન દીધા, આવી કસોટી કરી. એ તો સુરા ખાચરે માથા પસાડ્યા કે મહારાજ આમ કરશો તો કોઈ ભગવાન નહીં કે, પછી પાછા વાળ્યા, પણ એ પીડીયર માથું ફાડી નાખે એવો ખરો. આવી ક્યારેક ક્યારેક જીવનમાં આકરી પળો આવે છે, કેદી આવે, કેવી આવે, કઈ રીતે આવે એ આપણે કોઈ જાણતા નથી, માત્ર એક ભગવાન જાણે છે. એ વખતે તમારી પાસે સમજણ નહીં હોય તો તમે શું કરશો, શું કરશો? તમારી પાસે રૂપિયા ઘણા હશે, તમારે જગતમાં ઓળખાણ ઘણી હશે, તમારી પાસે મોટા બંગલા હશે, સોનું હશે, ચાંદી હશે, સગા વાલા બધા હશે, પણ સમજણ નહીં હોય તો શું કરશો? કેમ જે એ વખતે મેં જે ગણાવ્યા એ અને એ સિવાયના કોઈ કામ લાગતા નથી. માત્ર ને માત્ર એક સમજણ કામ લાગે છે કે ભગવાન આવા છે, હું આત્મા આવો છું અને બાકીનું જગત આવું છે, અને પરમેશ્વરની આ ઉત્પત્તિ સ્થિતિને પ્રલયની સિસ્ટમ આ પ્રકારની છે, અને ભગવાનને બધાયનો વહીવટ કરવાનો હોય છે અને હવ ને હવના કર્મ પ્રમાણે ફળ દેવાના હોય છે, એ બધી ગતિ અકળ હોય છે, એમાં આપણને સમજણ પડે નહીં. આપણે ભગવાનના છીએ, ભગવાન આપણા છે, આપણું કોઈ દી ભગવાન બગાડે નહીં, ન બગાડે તે ન જ બગાડે, અને બીજાનું બગાડવાની ભાવના આપણે ભક્તો હોવાથી આપણાથી થાય નહીં. આવી બધી સમજણ હોય તો સદા સુખી રહેવાય. દાદા ખાચર ધરમદેવની સમજણ જોઈને બહુ રાજી થઈ ગયા. અદ્ભુત વાત કરી એને. નૃપ પૂછત કર જોરી કે, બે દોહા લખ્યા છે આધારાનંદ સ્વામીએ. ધર્મ કી ધીરજ જોઈ, દુઃખ મે ધીરજ જો રખે, એહી સમ અવારન કોઈ. સુખ દુઃખ જન માત્ર કો, આવત જાવત તેહી, તામે ધીરજ રખની અતિ કઠન હે એહી. આવી દાદા ખાચર ની વાત સાંભળી મુક્તાનંદ સ્વામી ખૂબ રાજી થયા. વાહ દાદા વાહ, તમે હોનાની વાત કરી. પછી સ્વામી બોલ્યા કે ધર્મદેવની કથા તો અદ્ભુત છે, અદ્ભુત છે, સમસ્ત સંસારીને પ્રેરણા આપે એવી. કેમ ગૃહસ્થાશ્રમમાં જીવવું એ વાત જો સમજવી હોય તો ધર્મદેવ અને ભક્તિ માતાની કથા બધા સંસારીઓએ વારંવાર સાંભળવી જોઈએ. પછી ધર્મદેવે ભગવાન શ્રીહરિનું ધ્યાન કર્યું, હાથ જોડીને પ્રાર્થના કરી ભગવાનને, હે હરે, આપ તો સુખના નિધાન છો, અંતર્યામી છો અને કર્મફળ પ્રદાતા છો. ક્યારે પ્રાર્થના કરી? ભક્તિ માતા બહુ રડી પડ્યા, બહુ દ્રષ્ટાંતો દાખલા દઈને સમજાવ્યા, છતાં માને ધીરજ પ્રાપ્ત ન થઈ. ધર્મદેવ ભક્તિદેવીને ધીરજ બંધાવી ન શક્યા. પછી ઘર બહાર નીકળી ગયા, થાંભળીને ટેકે માથું ટેકવી, અને પછી પોતે રોયા કે મેં આ સંસાર શું કામ માંડ્યો, કે મારી પત્નીના દુઃખને હું ટાળી શકતો નથી, એને પેટ ભરીને અન્ન આપી શકવાની એ મારામાં શક્તિ નથી, તો હું પૈણો હું કામ. એવો એને કોકનું બગાડ્યાનો પસ્તાવો થયો. બહેતર હું સાધુ ન થઈ ગયો કે. પછી ભગવાનને પ્રાર્થના કરી, પ્રાર્થના આટલી જ કરી છે, સાંભળવા જેવી છે. હે હરે, આપ તો સુખના નિદાન છો, અંતર્યામી છો અને કર્મ ફળ પ્રદાતા છો, ત્રણ જ શબ્દો છે. એક એકમાં અતિશય વજૂદ છે. તમને કાંઈ દેખાય છે આમાં વજૂદ? બતાવું આમાં હું છે એ ત્રણ શબ્દોમાં, જો બતાવો, ધ્યાન દો. હે હરે, પહેલો શબ્દ છે આપ તો સુખના નિધાન છો, આટલો જ શબ્દ છે, આ કાંઈ થોડું નથી કહેતો. એ એમ કહે છે કે તમે તો સુખના નિધાન છો. સુખી માણસ હવને સુખી કરે, તમારામાં દુઃખ જ નથી. તમે કોઈને દુઃખ ક્યાંથી દો? આ દુઃખ તમે કાંઈ અમને આપ્યું નથી, એમ ભગવાનને નિર્દોષપણે પોતાના દુઃખમાંથી એકોર કરી નાખ્યા. આ શબ્દ એ સૂચવે છે કે આપ તો સુખના નિદાન છો, તમે તો બધાને સુખ જ આપો છો, અમારે એમ કેમ કહેવાય કે તમે અમને આ દુઃખ આપી દીધું? એવી આમાંથી વાત નીકળે છે, આપ તો સુખના નિદાન છો. માટે હે પ્રભુ, અમે તમને દોષી માનતા નથી કે ક્રૂર માનતા નથી, તમે અમને દુઃખ દીધું જ નથી, તો અમારે તમને એવું કેમ કહેવાય કે આ તમારું દીધેલું લઈ લ્યો એમ. આ પ્રાર્થનાના પહેલા શબ્દનો ભાવાર્થ છે. હવે બીજા શબ્દ છે, આપ અંતર્યામી છો. એમાં ધર્મદાદા એ કહેવા માગે છે કે આ દુઃખ ટાળવું ન ટાળવું, અમારું કઈ રીતે હિત થાય ને કઈ રીતે ન થાય એ વાત આપ અંતર્યામી જાણો છો. તમારા ખ્યાલ બારું છે જ નહીં કે અમારે તમને વળી કહેવું પડે આમ કરો કે તેમ કરો. તમે અંતર્યામી છો એટલા વાતમાં આટલું નીકળે અંદરથી કે અમારે શું ડાપણ કરવું, તમને શું નથી ખબર અમારી, અને તમે અંતર્યામી છો, બધું જાણો છો અને સુખના નિદાન છો, માટે જે કરતા હશો તે સારું જ કરતા હશો, એમાં અમારે તમને કહેવું શું. હે પ્રભુ તમે અંતર્યામી છો, આમાંથી આટલો ભાવ છે. હવે ત્રીજો શબ્દ, કર્મફળ પ્રદાતા છો. એમાંથી ધર્મદેવ એવું કહેવા માગે છે કે તમે અમને જે કાંઈ દુઃખ આપ્યું, અમે કોઈ જન્મમાં ગમે ત્યારે કાંઈક એવું કર્મ કર્યું હશે, અને આપ કર્મફળ પ્રદાતા છો. અમારે અમારા કર્મને નહીં ભોગવીને ભાગી જવું એવી ભાગેડી વૃત્તિ રાખીને શું કામ છે. અમારા કર્યા તાર કોક ભોગવે પ્રભુ, પ્રેમથી તમે અમારા કર્યા અમારી પાસે ભોગવાવી નાખો, અમે ભોગવી લેવું. આપ કર્મફળ પ્રદાતા છો, માટે કંઈક દુઃખ દેતા હશો તો અમારું પ્રારબ્ધ એવું હશે, માટે અમે એ બાબતથી નારાજ નથી. આટલું જ બોલી શીખ્યા, પછી બોલી ન શીખ્યા, કાંઈ કહી જ ન શીખ્યા કે અમારું સારું કરો કે આ કરો તે કરો. ધર્મદેવની પ્રાર્થના એટલે ત્રણ શબ્દ, આપ સુખના નિદાન છો, આપ અંતર્યામી છો અને આપ કર્મફળ પ્રદાતા છો. પણ દિલગીરી સાથે બોલ્યા છો. દિલગીરી એને ગરીબાઈ આવી હતી, લોકો અપમાન કરતા હતા, એની નહોતી. થોડા ડીપમાં જાઓ એને દિલગીરી એમના અર્ધાંગના ભાંગી પડ્યા ને એની આવી. ખ્યાલ આવ્યો? ઘણી વખત મનુષ્ય પોતે આવેલી વિપત્તિને ખમી ખાય એટલો તૈયાર થાય, લોકોના અપમાનથી ન ડરે, ઘરમાં ખાવાનું ન હોય એનાથી એ ન ડરે કે હશે, પણ પોતાના ઘરના માણસો જ્યારે હાવ તૂટી જાય ને ત્યારે માણા બી જાય કે હારું બીજું તો ઠીક, ખાવા નથી ઠીક, મકાન નથી ઠીક, વસ્તુ ઘરાણા પદાર્થ નથી ઠીક, જગત આપણને મીઠે વેણે બોલાવતું નથી ઠીક, હગાવાલાએ મોઢું ફેરવી નાખ્યું છે ઠીક, જવા દો, લોકો આપણને બધા તિરસ્કાર દ્રષ્ટિથી જોવે છે કાંઈ નહીં, પણ અરે રે મારા મા બાપ કે મારી પત્ની કે મારા છોકરા હવે આટલા બધા ભાંગી પડ્યા છે, એનાથી અવસાન થાય એવું નથી, એ દુઃખ કોને કહેવા જવું, બોલ્યું તો સમજ્યા. એટલા માટે જ્યારે ઘરના વ્યક્તિ માથે, ગ્રુપના વ્યક્તિ માથે, મંડળના વ્યક્તિ ઉપર, કંઈ એસોસિએશન હોય એના વ્યક્તિ ઉપર, દેશના આગેવાનો ઉપર કોઈ જબ્બર વિપત્તિ આવી પડે ત્યારે ભાંગી પડીએ ને એના નીચેના, તો એને ઓર મુશ્કેલી થઈ પડે. આ કથા એ સૂચવે છે કે મુખ્ય માણસ ઉપર જ્યારે બહુ લોડ આવી જાય, વજન આવી જાય, ત્યારે એની સાઈડના માણસોએ વધારે વજન નાખવો નહીં, પરંતુ હિંમતથી એને ટેકો દેવો. ખ્યાલ આવે છે? ઘરનો પુરુષ બધી કોરથી તિરસ્કૃત થઈ, અપમાનિત થઈ, થાક્યો હોય, મૂંઝાણો હોય, ત્યારે ઘરનું માણા પણ માથા કૂટીને વધારે મૂંઝવે તો શું દિશા થાય? ને આ ન કરાય એવું આમાં જ શીખવા મળે છે. મૂંઝાયેલાને બહુ મૂંઝવો તો બિચારાને એટેક આવે. અતિ ઉત્તમ કથા છે. ત્રણ શબ્દ કીધા, ભગવાનનું હૈયું હલબલી ગયું. થોડું બોલતા હોય ને એ જરાક ઊંચે અવાજે બોલે કે જરાક મોઢું બગાડીને બોલે તોય આમાં માણસને અસર થઈ જાય, અને રાડીઓ ગમે એટલી રાડીઓ નાખે તોય ઓલો એમ જ સમજે કે આને આવી ટેવ. પરમાત્માને ધર્મદેવની અસર થઈ ગઈ. પરમાત્માએ તરત ધર્મદેવના હૃદયમાં પ્રેરણા કરી. શું પ્રેરણા કરી? તો જે વાત ભૂલાઈ ગઈ હતી તેની ભગવાને સ્મૃતિ આપી. મેં કહેલા બધા જ આચાર નિયમ ધર્મ બધું તમે પાળશો, ભક્તિ કરશો, સત્સંગ કરશો, તો પણ આ સંસાર તમને સુખી નહીં રહેવા દે. તમારે દુઃખ આવશે, પણ જ્યારે તમને દુઃખ આવે ત્યારે આપણા કુળદેવ હનુમાનજીને યાદ કરજો, એ તમારું દુઃખ ટાળશે. એવું જે વાક્ય પોતાના પિતાનું અતિ દયા કરીને દીકરાને જે સલાહ આપતી વખતે જે તે આ વાક્ય કહેલું ને, એ દુઃખની દવા બતાવેલી ને, એ પડીકી જ ક્યાંક મુકાઈ ગઈ. તે જ્યારે તમને તકલીફ થાય ત્યારે આ ગોળી ગળી જજો, આ ફાકી મારી જજો. એ ફાકી જ ભૂલી ગયા. બોલો, ભગવાનની જ્યારે આ ત્રણ શબ્દોમાં પ્રાર્થના કરી ત્યારે ભગવાને એને સ્મૃતિ મેલી કે તમારા બાપાએ કીધું હતું કે દુઃખ આવે ત્યારે સમીર સુત સંભાર જો. બસ આટલું યાદ આવી ગયું. એ ભગવાને યાદી આપી. ભૂલાડી દેવું કે યાદી આપી એ પરમેશ્વરના હાથમાં છે. મરી જાવ આંચકા મારી મારીને તોય પણ યાદ જ ન આવે ટાણે તમને. શું કરો, શું કરી લો? બોલો, બધા ઉપાય તમને ખબર હોય પણ ટાણે એ કે સાંભળે નહીં. જોયા જેવી દિશા થાય એ તો ભગવાન જો સ્મૃતિ આપે તો તરત તમારું સીધું થાય. માટે આપણે બધાએ ભગવાનની બહુ જરૂર છે. કેમ જે ભગવાન આપણા પ્રકાશક છે, એ જ આપણને પ્રકાશે છે. માટે ભગવાન સાથે કદી કોઈએ જરાય બગાડવું નહીં. એમ ભગવાનના સંતો ભક્તો સાથે પણ જરાય બગાડવું નહીં. જેવા ભગવાન છે એવા જ એના જન છે. હરિહરી જનના ગુણ કોઈ કહી શકે એમ નથી. એ બંને અનુપમ છે, એની ઉપમા જગતમાં નથી. બાકી બધું એનાથી હલકું છે, ઉતરતું છે, ન્યૂન છે, નબળું છે. ઓલા બે જેવું તો કોટી બ્રહ્માંડમાં કોઈ નથી. માટે એ બેની સાથે કદી બગાડવું નહીં. ભગવાનના ભક્તો આપણા હગા હોય ને એટલે ઘર્ષણ થાય. આમ આમી વેવાય થયા, સમજાણું, વેવાય થયા, હગા થયા. પણ હરિભગત હોય તો જાળવા જવું, હરિભગત ન હોય તો બાયું ચડાવીને એને ગમે તે તમે વિતાડી શકો છો. પણ ભગવાનના ભગતની હારે જરા ખમી ખાતા શીખજો, નહીતર મોટી મુશ્કેલી આવે. કેમ જે ભગવાનના ભગતને બીજાના જેવા સમજશો નહીં. જેમ તુલસીનું ઝાડ અને બીજું ઝાડ હરખા નહીં. ભગવાનનું ધરાવેલું પાણી અને ધરાવ્યા વગેરેનું અન્ન અને પાણી હરખા નહીં. હો, આમ ઠાકોરજી આગળ થાળી રાખી, પ્રભુ જમો એટલું બોલ્યા અને પછી લઈ લીધી એ થાળી અને બાકીની થાળીમાં બહુ ફેર, આકાશ પાતાળ જેટલો. એ મીરાએ આમ કરીને આમ કટોરો ધીર્યો, એમાં ઝેર હતું એ ઉડી ગયું. આખી વાત જુદી છે. અને ધરાવ્યા વગરનું પાણી કોકમાં ભૂત આવ્યું હોય ને માગે ને તો આપણ તો પી જાય, અને ધરાવેલું પાણી આમ લઈ જાય ને તો રાડ નાખે. પાણી ધરાવેલું જોઈએ મૂર્તિને જ આમ, અને એ પાણીને જો સાંટો નાખે ને તો રાડ નાખે. આટલો ફેર તો આપણે જોયેલો છે. હવે આપણે તો નાસ્તિક રહીએ ક્યાં ચાલે, બીજા ન સમજે એ રે. બીજા પાણી અને ગંગાજળમાં તીર્થજળમાં ફેર છે, એમ સામાન્ય માણસો અને ભગવાનના આશ્રિતો એમાં ફેર છે. માટે એને હરખું માનવું નહીં, નહીતર દ્રોહ થઈ જાય, એટલા માટે હું તો કહું છું. અને હમણાં તો કાંઈ ખબર ન પડે, પણ પછી એ જ્યારે વેઠવાનું થાય ને તો એ સોટરા કાઢી નાખે, ભીંગડા ઉખાડી નાખે, સમજા. અને ભગવાનને બીજા કોકની ઘાણી કરો ને એમાં ઓછો વાંધો છે, પણ એના જે હોય ને એના એની ભૂલ હોય, એનો સ્વભાવ એવો હોય, જે હોય તે, પણ જો એની ઘાણી કરી તો એ રતી રતીનો હિસાબ ઠાકોરજી કડક હૃદયે તમારી પાસે લેશે. તમે ભગત હશો ને તોય લેશે. બીજું તો પ્રભુ માફ કરે છે, પણ એના ભક્તનો તમે દ્રોહ કરો, એને પીડો, એને કંદડો તમારા અહમમાં, ઈગામાં, તમારી સત્તાના જોરમાં, એ પરમેશ્વરથી સહન થતું જ નથી. ધીરજવાળા બહુ છે એટલે ધીમે ધીમે તમારું હાલવા દે ને પછી ધીમે 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 વળમાં લે, પછી એવા લે ને એવી પીડા આપે, તમે કોઈને કહી ન કહો, ભોગવવાની જ રહી. સમજાણું, જાગ્રતમાંય ભોગવો અને સપનામાંય ભોગવો, કોક ભાળે એમાંય ભોગવો ને કોઈને ખબર ન પડે ને તમે એકલા ભોગવો. બધા આનંદ ઉત્સવ કરતા હોય, હવને અહીંયા આનંદનો પાર ન હોય ને તમારે એકને અહીંયા વેદનાને ઉપાધિને કઠણાઈનો પાર ન હોય, કોઈ મદદ એ ન આવે, કોઈ કામ ન લાગે, કોઈને કહેવાય નહીં, બોલાય નહીં, કોઈ સમજે નહીં. આવું ભગવાનને કરતા આવડે છે, માટે બીજાને અને ભગવાનના આશ્રિતને સેમ સમજશો નહીં. એ ભગવાનનો જો હોય તો ડાયા રહેવું, નમી જવું, ખમી ખાવું, તાકાત હોય, બધી રીતે પહોંચી વળો એમ હો, હેરાન કરી શકો એમ હો, તોય કાંઈ વાપરીશો નહીં. શક્તિ ભક્તિ પડી રહેવા દેજો, મરીશો નહીં. તર એ ભગત કાંઈ નહીં કરે, એ તો તમારો હેરાન કર્યો, હેરાન થાય, હારીપેટ થાય. તમારા હાથમાં બિચારો હોય જાય ક્યાં? હે, એ જીવ તમારા હાથમાં આવી ગયો હોય, તમે એના માલિક થઈ ગયા હો એટલે જાય ક્યાં? તમે એના શેઠ થઈ ગયા હો, તમે એના પતિ થઈ ગયા હો, કે તમે એના સાસુ સસરા થઈ ગયા હો, કે તમે એના મા બાપ થઈ ગયા હો, કે તમે એના દીકરા થયા હો, એને કંટ્રોલમાં કરો એવા, ગમે તે તમારે એ તમારા હાથમાં હોય, પછી તમે એના દુઃખને સમજ્યા વગર ઘાણી કરો તો તમે ફસાઈ જશો, અટવાઈ જશો, અંટાઈ જશો. ખ્યાલ આવી ગયો? ભગવાનના ભગતના પૈસા ખોટા કરતા નહીં, ઓ ઘરબાર વેચી નહીં દઈ દીજો, નહીતર તમારા ભીંગડા નીકળી જાય, ભગવાન નહીં છોડે. કેમ જે તમે ભગવાનના ભગતનો ઉપયોગ કર્યો છે, સત્સંગને ઓથે ભગવાનની બધું ભાળે છે, કે તમે સત્સંગમાં ગરીને સત્સંગી થઈને કેવી રીતે સત્સંગીને ઝપટમાં લઈ લીધો એને સ્વામિનારાયણ જાણે છે, એ છોડશે નહીં. એ જેટલા દયાળુ છે ને એટલા કડક પણ છે, એને આવડે છે આપણને સીધા કરતા. કોઈ આપણને ન કરી શકે, પણ ભગવાન તો છે ને હારી પેટ પટ્ટી કરી દે. માટે આ બધી કથાને બરાબર જીવનમાં ઉતારજો. પરમેશ્વર નો યાદી આપે તો યાદી નો આવે, માટે આપણે ભગવાનની બહુ જરૂર છે. ભગવાનને પ્રાર્થના કરો, હે મહારાજ, મારી ભૂલ થતી હોય એ મને તમે ઉજાડો, હું કાંઈક ભૂલતો હોઉં, ભગવાનના વચન ભૂલતો હોઉં, મોટા સંતના વચન ભૂલી જતો હોઉં, કોઈ મોટા ભક્તોએ મને કાંઈક કીધું હોય એ મારે વિસરાઈ જતું હોય, મારા માતા પિતા પવિત્ર હતા એમણે મને કાંઈ શિખામણ આપી દીધેલી હોય એ વિસરાઈ જતી હોય તો યાદી આપો, તો ભગવાન યાદી આપે. ધર્મદેવને યાદી આપી કે તમે અહીં ભૂલી ગયા છો, દુઃખની દવા જ ભૂલી ગયા છો, તમારા બાપા દેતા ગયા હતા દવા હોય તેને, એને ખબર હતી તમે દુઃખી થવાના, દુઃખી થાવ તાર આ દવા કરજો, વિસરી ગયા છે, યાદ આવી ગયું. પછી તે ઉપાય કરવાનું મનમાં નક્કી કર્યું. ભક્તિદેવી પાસે આવ્યા ને વાત કરી, આપણા લગ્ન થયા ને આપણને અહીં મૂકીને મા બાપ ગયા ત્યારે કહેતા ગયા હતા નહીં કે તમને હું આ ધર્મ નિયમને સદાચાર કહું છું એમ રહેજો, તેમ છતાં એ દુઃખ આવશે તો હનુમાનજીને આરાધજો, એ તમારા દુઃખ ટાળશે, આપણે એ ભૂલી ગયા તો આપણે હવે હનુમાનજીને આરાધવા છે. કુલદેવ હનુમાનજી મહાન બળવાન છે, સ્મરણ કરવાથી તેઓ અપાર દુઃખને નષ્ટ કરે છે. અત્યારના જેવું બીજું કોઈ દુઃખ કહી શકાય નહીં. અત્યારે આપણે જે પરિસ્થિતિમાં છીએ એના જેવું દુઃખ કોઈ ન કહેવાય. આપણે અત્યારે એવા ભીડામ છીએ, હું સમજુ છું, આપણે બહુ દુઃખી છીએ. માટે હવે છે ને આપણે હનુમાનજીની આરાધના કરીએ, એમને પ્રાર્થના કરીએ. ભગવાનને તો પ્રાર્થના કરી જ નહીં કે મારું દુઃખ ટાળો, હનુમાનજીને કહેશે. દાદાને એવું થયું કે ભગવાનને આવા કામમાં ક્યાં નાખવા, હનુમાનજીને કહીએ આપણું કામ એવું કાંઈ છે નહીં આ આત્યંતિક કલ્યાણ કરવાનું કે એમાં જરૂર પડે ભગવાનની, આ તો સંસારના સુખ દુઃખની વાત છે, એ તો હનુમાનજી કરી શકે. જે કામ જેને સિંધ્યા જેવું હોય તે તેને સિંધાય, બીજાને ન સિંધાય એવો એક વિવેક છે, સમજાણું. એક દિવસ મેં કહ્યું હતું કે કોઈ આવી રીતે હનુમાનજી દાદાને માને તો તમારે એને આ સર્વોપરી નિષ્ઠાવાળો નથી એમ કહેવું નહીં, કેમ જે એ ભગવાને જ શિક્ષાપત્રીમાં આપણને શીખવાડેલું છે કેવા તેવા કામ. હનુમાનજીને કહેજો મને વતાવતા નહીં, નહીં જેવા કામમાં. આત્યંતિક મોક્ષ જોતો હોય તો એ મને કહેજો, ફટાકામ કરી દે, એ હનુમાનજીથી થાય નહીં. અને બીજાથી થાય એવા કામમાં તો મને નાખો એ ઠીક નહીં. ખ્યાલ આવ્યો? આ બધા વિવેક શીખવા જોઈએ તો સુખી રહેવાય. હનુમાનજીને કામ સિંધવું છે, ધરમદાદાનો વિવેક છે. એમણે કહ્યું કે હે દેવી, જો હું સંભાળું તો તેઓ બધા જ કષ્ટોનો નાશ કરશે, મને વિશ્વાસ છે. હું હનુમાનજીને જો સંભાળું ને કહું કે આ દાદા કરવાનું છે તો એ બધા જ કષ્ટો દૂર કરશે જ. ચારે બાજુથી દઈતો હોય ત્યારે આપણને દુઃખ દે છે. અન્ન ધન અને વસ્ત્રોનું સુખ પણ રહ્યું નથી, એટલે વાયુપુત્ર હનુમાનજીના સિવાય અન્ય કોઈ મારા દુઃખને ટાળી શકે તેમ નથી, બીજા કોઈથી ટળે એમ નથી. માટે હાલો ઝટપટ તૈયાર થઈ જાઓ, નાહી ધોઈ લો, ખાઈ પી લો, પૂજા કરી લો. આપણે હવે અહીંથી અયોધ્યા જવું છે. તરત જ પોતે તૈયાર થયા અને છપૈયાથી ચાલીને અયોધ્યા આવ્યા. પોતાનું એક ભરટ્ટા શાખા નગરમાં મકાન હતું, ત્યાં જઈને સાફસૂફ કરીને ઉતર્યા. પછી નક્કી કર્યું કે રોજ હનુમાન ઘટીએ જાવું, ત્યાં જઈને જપ તપ કરવા, ફળ ફૂલ મળે એ ખાવું. પછી રોજ હનુમાન ઘટીએ જાય, હનુમાનજીના મંદિરમાં જઈને એક ખૂણામાં બેસે, બીજા કોઈ ઠેબે ન ચડાવે ને, અસુરો દેવા પાછા એ અહીં નડે એમ કરીને ન્યા કોણિયા ચડાવે, તે બિચારા કોઈને નડે નહીં ને એવી રીતે ખૂણામાં બેસી હેતથી હનુમાનજીના મંત્રનો જપ કરવા લાગ્યા. ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા, આ મંત્ર ધર્મદેવ એક પગે ઊભા રહીને જપતા, અત્યંત સ્નેહભાવથી સ્તુતિ કરતા. ધર્મ અને ભક્તિ બંને એક પગે ઊભા રહેતા, આ ગ્રંથમાં આવું લખ્યું છે. ભક્તિ માતા એક પગે ઊભા રહેતા તેમ કહે છે આધારાનંદ સ્વામી લખે, શતાનંદ સ્વામીએ નહીં લખ્યું. બંને એક પગે ઊભા રહેતા, ધૂપ દીપ આદિ ઉપચારોથી પૂજા કરતા, એક જ જાતનું અન્ન દિવસમાં એક વખત જમતા, એક જ જાતનું અન્ન, ખીચડી ખીચડી, સમજ્યા, શાક કરે શાક કરે, બીજું કાંઈ નહીં, સમજ્યા, રોટલો તો રોટલો ને છાય જે હોય, બીજું કાંઈ બનાવતા નહીં, અને ન મળે તો ફળ ફૂલ ખાતા, આમ જપ કરતા અને દ્રઢપણે બ્રહ્મચર્ય પાળતા હતા. કેમ જે કોઈ પણ વ્રતને આરાધના બ્રહ્મચર્યના પાલન વિના ફળદાયક બનતી નથી. માટે વ્રત કોઈએ રાખ્યું ચાંદ્રાયણ કે ગમે તે, તો એમાં વગર કીધે બ્રહ્મચર્ય વ્રત સામેલ થઈ જાયશ, એને તેડાવવું ન પડે, એ આવીને ઊભું જ રહી જાય તો જ તમારું બીજું વ્રત ફળીભૂત થાય. આ વ્રતમાં એમણે બ્રહ્મચર્યનું દટપણે પાલન કર્યું. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ ચાલ્યું. ચાલતા ચાલતા 2 મહિના લગાતાર હનુમાનજીની આ રીતે આરાધના કરી, જપ તપ કર્યા. જપ અને તપ માણસને શુદ્ધ કરી નાખે છે. જપ અને તપમાં એવી તાકાત છે કે તમારા પ્રારબ્ધ તોડી નાખે. જપ અને તપ એ સિદ્ધિ માટે સાધકોએ અવશ્ય અપનાવવા જેવા સાધન છે. એકલું તપ પણ કામ ન કરે, એકલા જપ પણ એવા કામ ન કરે, પણ જપ અને તપ જો બે ભેગા થઈ જાય તો ઝપટમાં તમારી જે ઈચ્છા હોય પૂરી થઈ જાય. જપ તપને પુષ્ટિ આપે છે અને તપ જપને પુષ્ટિ આપે છે. તપ એટલે શારીરિક ભોગોનો ત્યાગ, જપ એટલે માનસિક વિષય સંબંધી સંકલ્પોનો ત્યાગ અને ભગવાનનું જ સ્મરણ કરવું. તપ એ સ્થૂળ દેહે કરીને કરવા જેવી બાબત છે અને જપ એ સૂક્ષ્મ શરીરે કરવાની વાત છે. એકલું તપ તમે કરો તો થોળ દેહ તમારું કસાય, દુબળું થાય, પણ મન તમારું એમ નામ રે રખડતું. માટે જ્યારે ચાંદ્રાયણ આદિ વ્રત કરતા હો ત્યારે ભજન વધારવું, જપ અંદર ઉમેરવા, અને જપ તપ બે ભેળા થાય તો વાસના નહીં ટાળી દે, મલિન ઘાટ સંકલ્પને સત્યાનાશ કાઢી નાખે એવી એમાં શક્તિ છે. પણ લાંબો સમય સુધી ચાલે તો થોડા દી કરીને એમ કંઈક ટળી ગયું કે નહીં એમ ન ટળે. કારણસરી તો બહુ કઠણ છે, સમજાણું. તમે પાકી ગયેલા શીભડાનું શાક કરો, પાકા કેળાનું શાક કરો તો તરત સડાવીને ઉતારી લો વઘાર નાખીને, તો એ સડી ગયેલું જ ગણાય. પણ શણિયાનું કરવું હોય, સમજાણું, તે કંઈ એમ કાંઈ ગળી ન જાય, એમાં લાંબો સમય એને હીટ આપવી પડે. એમ કારણ શરીરને શેકીને કાઢી નાખવું હોય તો જપ તપની લાંબા કાળ સુધી હીટ દેવી પડે તો કારણ શરીર એ ઉખડીને ગળીને નીકળી જાય. એવી જપ તપમાં તાકાત છે. ધર્મદેવ અને ભક્તિ માતાએ બહુ જપ તપ કર્યા. હવે હું તે મંત્ર તમને કહું છું કે જેનું ઉચ્ચારણ કરવાથી કોઈ પ્રકારનું દુઃખ રહેતું નથી. હવે અહીંયા આધારાનંદ સ્વામીએ આપણે જે શનિવારે બધા મંદિરોમાં નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે એ જે સ્તોત્ર બોલીએ છીએ ને એને મંત્ર કહ્યો છે. એટલે ધર્મદેવા સ્તોત્ર બોલતા હતા અથવા તો આવું કંઈક. પણ આધારાનંદ સ્વામીએ તો શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં જે આ નીતિ પ્રવીણ સ્તોત્ર લખ્યું છે ને એનો જ અહીં અનુવાદ બેઠો લીધો છે. આપની આગળ વાંચી જાઉં છું. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધ સ્તોત્રનો શું અર્થ છે એ જ છે, એમ જ છે, શ્લોક પ્રમાણે જ છે. હે હનુમાન, આપ નીતિશાસ્ત્રમાં નિપુણ છો. નીતિ પ્રવીણ આવે છે ને પેલો, આપ નીતિશાસ્ત્રમાં નિપુણ છો. નિગમાગમ અને સમગ્ર શાસ્ત્રમાં આપના ગુણ કયા છે? રાજાધિરાજ રઘુનાયક રામચંદ્રજીના આપ મહાવીર મંત્રી છો. આપ અપ્રમેય એટલે કે માપી ન શકાવ એવા છો, અપાર છો. આપનું પ્રૌઢ સ્વરૂપ સિંધુરથી ચર્ચિત છે. સિંધુર ચર્ચિત કલેવર નેષ્ટ કેન્દ્ર એ તથા વજ્રના સમાન સુદૃઢ કલેવર શરીર છે આપનું. નેષ્ટિકોમાં શ્રેષ્ઠ છો નેષ્ટ કેન્દ્ર અને અમારા પ્યારા છો. હે રઘુવીર રામચંદ્રજીના દૂત અનુપમ મહાવીર હનુમાનજી, આપ અમારા કષ્ટોને હરો હરો કષ્ટ ટાળો. રામચંદ્રજીને સીતાના અપહરણને લીધે હૃદયમાં અપાર દુઃખ થયું ત્યારે તે દુઃખને ટાળવા ત્યાં અચાનક આપ આવ્યા અને માનવ ભક્ષી રાક્ષસોને અને અસુરોને આપે મારી મારી કાઢી મેળ્યા. રાક્ષસપતિ રાવણની નગરી લંકાને આપે બાળી દીધી. સમગ્ર સિદ્ધો આપ સુરવીરની પ્રશંસા કરે છે. મોટા મોટા સિદ્ધો આપની પ્રશંસા કરે. આપ રઘુવીરના દૂત છો, રામદૂત હનુમાન, અદ્ભુત છો. તો હે મહાવીર, અમારા કષ્ટોને આપ દૂર કરો, દૂર હટાવો. લંકાપતિ રાવણના પુત્ર મેઘનાથે શક્તિ નામે આયુધ હાથમાં લઈને લક્ષ્મણના ઉપર ફેંક્યું. અને તે લક્ષ્મણના શરીર ઉપર એ શક્તિ વાગી, એમના પ્રાણ કંઠે આવી ગયા, બેભાન થઈને પડી ગયા. ત્યારે આપ દ્રોણાચલ પર્વતને ઉઠાવી લાવ્યા અને જલ્દીથી સંજીવની ઔષધિ લાવી આપી. આપ રઘુવીર રામચંદ્રજીના દૂત છો, અનુપમ મહાવીર છો, દોડીને આવો આવો. જેમ લક્ષ્મણજીને ઉગારી લીધા એમ અમને ઉગારો આ દુઃખમાંથી, અમારા કષ્ટ નાશ કરો. રઘુવીર રામચંદ્રજી અયોધ્યા આવી રહ્યા છે. લંકામાં રાવણને મારી સીતાને લઈ પ્રભુ પુષ્પક વિમાનમાં અયોધ્યા પધારી રહ્યા છે. આવા વધામણીના સમાચાર આપે ઝડપથી નમ્ર ભાવે ભરતજીને જઈને આપ્યા. ત્યારે રામના વિયોગરૂપ દુઃખના સાગરમાં ડૂબેલા ભરતજીએ આપને પુરસ્કાર આપ્યો હતો. આપ રઘુવીર રામચંદ્રજીના ચરણસેવક છો અને કોઈ ભક્તને કષ્ટ આવી પડે ત્યારે આપ તરત જ તેને સહાય કરવા દોડી આવો છો. એવા હે રામદૂત હનુમાન, મહાવીર, આપ દોડો આવો, અમારા દુઃખો દૂર કરો. વાનરરાજ કેસરીની પત્ની અંજનીના આપ વાયુ સ્વરૂપ પુત્ર છો. વીરોના મધ્ય પણ આપ મહાવીર કહેવાઓ છો. આપના સમાન કોઈ અનુપમ નથી. થોડો ધૂપ કરીને જે આપનું સ્મરણ કરે છે તેનુંય કષ્ટ ટાળવા આપ વાલ લગાડતા નથી, તો અમારી વાત શા માટે લગાડો છો? હે રામદૂત અનુપમ હનુમાન મહાવીર, આપ ચૂપચાપ આવીને અમારા દુઃખોને હણો. ઘણી જાતની ડાકણો સાકણો ભયંકર ભૈરવો ભૂતના ગણો અનેક પ્રકારના અને અતિશય કદરૂપા જીનના ટોળાઓ અને અનેક જાતના શત્રુઓ, આ બધાની પીડાને આપ ભયંકર રૂપ ધારીને ટાળો છો, જરૂર ટાળો છો. આવા શ્રી રઘુવીરના દૂત અનુપમ મહાવીર કપિરાજ, આપ અમારા કષ્ટનો વિનાશ કરો, વિનાશ કરો. કૃત્યાઓ, વીરો, પિચાસો, નિશાચરો, રાક્ષસો જે આપને દેખીને તત્કાળ ભાગવા માંડે છે, જેનો મંત્ર જાપ કરવાથી પુત્ર અને ધન આદિ મળે છે, તથા સંતાપ અને રોગની જ્વાળાઓ પણ ટળી જાય છે, જેના પ્રતાપથી પ્રેતો, પિશાચો, ભૂતો, કબંધકો અને અજગરો પણ ભાગવા લાગે છે, તે શ્રી રઘુવીરના અનુપમ દૂત આપ દયાળુ મહાવીર અમારા દુઃખોનો વિનાશ કરો. અત્યંત મહાન ઘોર ભયંકર બ્રહ્મ રાક્ષસ પણ આપનું નામ જપવાથી બળવા લાગે છે. ડાકણીઓ, જોગણીઓ બળવા માંડે છે અને બધા જાદુ, મંત્ર, જંતર, તંત્ર વગેરે નાશવા લાગે છે. આપની હાંક સાંભળીને બધા અઘોરી તાંત્રિકો પણ તરત જ ભાગવા માંડે છે. તો હે રઘુવીરના દૂત, આપ અનુપમ છો એટલે આપ મહાવીર આવીને અમારા કષ્ટોને હણો, અમને પૂર્ણ કામ કરો. અમારા મનોવાંછિતને પૂર્ણ કરવામાં આપ અત્યંત શક્તિશાળી છો, સમર્થ છો, યોગ્ય છો. અન્ય પ્રાણીઓમાં જેમ સિંહ શક્તિમાન છે તેમ કેસરી સિંહોથી પણ આપ મહાન શક્તિ સંપન્ન છો. સર્પ અને વિછીના ઝેરને પણ આપ બાળી દો છો. કોઈ પણ જાતના અત્યંત મહાન બળવાન ભલે હોય પણ આપ તેને એક પળવારમાં જ ભસ્મ કરી શકો છો. હે શ્રી રઘુવીરના દૂત, આપ અનુપમ છો, મહાવીર છો, આપ અમારા કષ્ટને હરો. આપ મહાન વિકરાળો, ભયંકરો, એને મધ્ય પણ અતિ ભયંકર વિકરાળ તમે છો, બીજા બધા તમારી આગળ કાંઈ નહીં. અને કાળના પણ મહાકાળ છો, જંત્રોના પણ જંત્ર, મંત્રોના પણ મંત્ર છો અને જાદુગરોના પણ જાદુગર, આપ મહાભયાનક જાદુગર છો. વાંકાઓની આગળ આપ ભયંકર વાંકા છો અને શત્રુઓના પણ મહાન વિશાળ શત્રુ છો. અહીંથી એ સ્તોત્રનો અનુવાદ પૂરો થઈ જાય. અહીંથી હવે જે આ વાંકાઓના વાંકાની બધું છે ને, એ આધારણ સ્વામીનું છે. શત્રુઓના પણ મહાન વિશાળ શત્રુ છો. હે રઘુવીરના દૂત, આપ અનુપમ છો તો કૃપાળુ મહાવીર, આપ અમારા કષ્ટોનો નાશ કરો. ત્રિલોકીમાં સર્વત્ર આપની આણ દાન ફરે છે. આ ધન સ્વામીનું છે. આપની આણ ફરે છે એટલે મનાય, તમે રોકી રાખો છો રોકવા હોય એને, અને દાન ફરે છે. આણ એટલે આન, દાન એટલે દાન, દાન એટલે અધિકાર. આપનો અધિકાર ફરે છે, તેને કોઈ પણ લોપી શકતું નથી. જે ભક્તજન આપને બોલાવે છે ત્યાં આપ તરંત પધારો છો અને તેમના અનેક કષ્ટોનું નિવારણ કરી દો છો. ફાંકડું વિકાળ સ્વરૂપ લઈને આવો છો અને તેના દુઃખોને ટાળી દો છો. હે શ્રી રઘુવીરજીના દૂત, આપ અનુપમ છો તો હે મહાવીર, આપ સંભાળીને અમારા કષ્ટોને હણો. અમારી જરાક મગજમાં સ્મૃતિ લાવો. વિકરાળ વાયુનું રૂપ ધારીને આપ ગુગળના ધૂપમાં પ્રવેશ કરો છો. શત્રુનો નાશ કરનાર ઐશ્વર્યપૂર્ણ આપ વજ્રના જેવું સુદૃઢ રૂપ ધારણ કરીને, વજ્ર જેવી ભયંકર ગદાને હાથમાં લઈને આવો છો. ઐશ્વર્યપૂર્ણ, અરિઘ્ન ઐશ્વર્ય કહેવાય, દુશ્મનોને ટાળી દેવા રૂપ પ્રતાપને ધારનારા આપ કિલકારી કરીને કાળ ભૈરવ જેવા કરોડોને કંપાવી દો છો. આપ એવો અવાજ કરો છો કાળ ભૈરવ જેવા બળવાન કરોડો કંપી ઉઠે છે. હે રઘુવીરના દૂત, આપ અનુપમ છો તો હે મહાવીર શ્રેષ્ઠ, અમારા દુઃખોનો વિનાશ કરો, અમારા દુઃખોનો વિનાશ કરો. આવી રીતે કાયમ આ મંત્રથી, આ સ્તોત્રથી, આ સ્તુતિ પ્રાર્થનાથી હનુમાનજીને દાદા અને મા બે મનવતા હતા, વિનવતા હતા, આરાધતા હતા. એક પગે ઊભા ઊભા ફળ ફૂલ પાંદડા ખાઈ, એક ટાઈમ જમીને વગેરે વગેરે. મહાવીર હનુમાનજીએ ઉપરનો સ્તોત્ર સાંભળ્યો 2 મહિના સુધી, એટલે હનુમાનજી પ્રસન્ન થઈ ગયા. અને તરત જ પ્રસન્ન થયા. કુલદેવે સપનામાં આવીને ધર્મદેવને કહ્યું, વહેલી સવારે હનુમાનજી સપનામાં આવ્યા અને કહ્યું, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, હવે તમારા દુઃખ માત્રનો હું નાશ કરીશ. તમે હવે એક વાત સમજી લો કે તમારે બીજા કોઈને શરણે જવાની જરૂર રહેશે નહીં. જ્યારે તમને કોઈ દુઃખ આવી પડે ત્યારે મને સંભાળજો, હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી, હું રાજી થઈ ગયો છું, મને સંભાળજો. તમારા બધા વિઘ્નોને હું નષ્ટ કરી દઈશ, એક કામ કરજો, આસો વદી 14ને દિવસ મારી પૂજા કરજો. એટલું, આજ મારો શુભ દિવસ છે આસો વદી 14. જે દુઃખી દર્દી મારી આરાધના આ દિવસે કરશે તેના દુઃખોને હું દૂર કરી દઈશ, એમ હનુમાનજી બોલ્યા. 30મો તરંગ સમાપ્ત થયો. થોડુંક આગળ વાંચું છું. તરંગ 31મો, વૃંદાવનમાં ધર્મ તથા ઋષિમુનિઓનો આગમન, જપાત્મક વિષ્ણુયાગ. આ વાત તો મહાન આશ્ચર્યકારી બની, ભારે બની. ઉત્તમ રાજા તે સાંભળીને રાજી રાજી થઈ ગયા. સર્વજન સુખકારી તે બાબતને તેમણે મુનિવર મુક્તાનંદ સ્વામીને ફરી વાર પૂછી. દાદા ખાચર કે હે સ્વામી, તે સમયે મહાવીર હનુમાનજીએ ધર્મદેવને કહ્યું શું? સપનામાં હું વાત કરી. હે મુનિરાજ, આપ અપાર કૃપા કરીને એ વાત મને કહો. ત્યારે મુનિવર મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજા પ્રત્યે તરંત મહાવીર હનુમાનજીએ જે કહ્યું હતું તે રસાળ વચન બોલ્યા. પ્રસન્ન થઈને મહાવીર ધર્મને કહેવા લાગ્યા, હે ધર્મ, હવે હું તમને કહું છું, જે કાંઈ કામ હોય તે તમે જલ્દી કહો. મહાવીર એટલે હનુમાનજી. હનુમાનજી ધર્મને સપનામાં આવીને એમ બોલ્યા કે હે ધર્મ, તમારે જે કામ હોય તે જલ્દી મને કહો, હું તમારા પર પ્રસન્ન થયો છું. હે તાત, હે ધર્મ, ચિત્ત દઈને તમે સ્પષ્ટ સાંભળો. હવે હું વાત કહું છું તે મારી કહેલી વાતને સાચી માનીને તમે અત્યારે બધા વૃંદાવન જાઓ. હનુમાનજીએ કહ્યું ને, તમારે જે દુઃખ હોય મને કહો. ત્યાં ધર્મદાદા કે તમને ખબર નહીં, એટલે તે હનુમાનજી કે તો ખબર જ છે, વૃંદાવન જાઓ. દુર્વાસા મુનિના શાપથી મુનિઓએ જે જે દેશમાં દેહ ધર્યો છે તે સૌ તમને ત્યાં આવીને મળશે. હું વૃંદાવન જાઉં? અલા ભાઈ, ઓલા બધા તમારી હારે જન્મા છે ને ભેગા થાય, પછી બધું હુજાડી દે ભગવાન. બધું લાંબુ કહેવાનું ન હોય, આ બધું અંતર્ગર્ભિત કામ હાલે. સમજી જાઓ, તમારું સર્વનું દુઃખ તરત મટી જશે. બળવાન હનુમાનજીએ ધર્મદેવને આમ કહ્યું અને તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. ધર્મદેવે આ ઘટના સાચી માની, જે સ્વપ્નમાં દર્શન થયા હતા તેને સાક્ષાત માન્યા. લ્યો, આ પાછી આપણામાં તેવડ હોવી જોઈએ. સપનામાં દર્શન થયા હોય એને સાક્ષાત માનવાની તેવડ હોવી જોઈએ, તો એ સાક્ષાત છે. સપનામાં ભગવાન આવે એ કંઈ ખોટા નથી. હનુમાનજી જેવા સંત સપનામાં આવે એ કંઈ ખોટા નથી. આપણો ભાવ ખોટો હોય તો થયું. એમણે સાચી ઘટના માની, નહીંતર આમ સાક્ષાત દર્શન દીધા નથી. સપનામાં આવીને કહ્યું છે પણ એણે સપનું માન્યું નહીં, સાક્ષાત માન્યું. પુત્ર રામ પ્રતાપજીને મોસાળમાં છપૈયા મૂક્યા. નાનાને ક્યાં લઈને જવા? એ વળી અયોધ્યાથી એને છપૈયા મૂકવાઈ ગયા, ઘેરે મૂકી દીધા. મામાઓને હોંપી દીધા, વૈશરામ મામાને, ફલાણા મામા. અને પછી ધર્મદેવ અને ભક્તિ બંને એકલા તત્કાળ ચાલતા થયા. હારે કાંઈ ભાતુંય બાંધ્યું નથી, ઉત્સાહથી ચાલ્યા. રસ્તામાં આવતા નેમિક્ષાણીમાં પહોંચ્યા. રસ્તામાં નેમિક્ષાણ ક્ષેત્ર આવે, ત્યાં તીર્થવિધિ કર્યો, સ્નાન કર્યો, એકાદ મહિને ત્યાં પહોંચ્યા. કોઈ સાથે નથી, એકાકી 2 જણા જ હતા. ફાટલા તૂટલા લુગડા છે, શરીર હાવ ગળી ગયા છે. આખા જગતના માતા પિતા એવા ધર્મને ભક્તિ બિચારા હાલ્યા જાય છે. કેટલાક સમયે તેઓ વૃંદાવન પહોંચ્યા. બરોબર ફાગણવદ પડ્યો, તે દિવસે નરનારાયણ ભગવાનનો જન્મદિવસ છે, એટલે ત્યાં વૃંદાવનમાં પુષ્પદોલામાં ભગવાન નરનારાયણને ઝુલાવીને બધા મહોત્સવ કરતા હતા. પુષ્પદોલોત્સવ કહેવાય એને, પુષ્પની દોલા એટલે ઝૂલો, એનો ઉત્સવ. પહોંચતા જ આનંદ થયો. સુખના મૂળભૂત વૃંદાવન ધામના દર્શન થવાથી હૃદયમાં ઘણી શાંતિ થઈ ગઈ. ત્યાં ધર્મ અને ભક્તિએ હિંડોળામાં ઝૂલી રહેલા શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપના દર્શન કર્યા દોલામાં. ધર્મ અને ભક્તિના હૃદયમાં તે સમયે ઘણો જ આનંદ ઉલ્લાસ હતો. તેમણે અતિશય પ્રેમથી તીર્થયાત્રા નિમિત્તે એક ઉપવાસ કર્યો. તીર્થમાં જાવ ત્યારે ઉપવાસ કરવો એવી શાસ્ત્રીય વિધિ છે. પછી બીજે દિવસ પારણા કરવામાં સંતોષથી અનાજ જીમ્યા. બીજે દિવસે પછી સંતોષથી અનાજ અને ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરવાનો મનમાં સંકલ્પ કર્યો. બંનેએ પોતાના મનમાં ગોવર્ધન પર્વતને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે એમ માન્યું. જોયું, આ ગોવર્ધન ગોવર્ધન નથી, સાક્ષાત પ્રભુ છે એમ પહેલાં માન્યું, પછી પ્રદક્ષિણા ફેર્યા. આપણે મંદિરમાં ભગવાનની મૂર્તિ નહીં, મૂર્તિ જ માનીને પ્રદક્ષિણા ફરીએ છીએ, સાક્ષાત ભગવાન માનીને નહીં. એણે તો પર્વતને પથરાવો જ નકરા હતા તોય સાક્ષાત ભગવાન માન્યા અને પ્રદક્ષિણા ફેર્યા. આટલું એમનું ઉચ્ચ જીવન હતું, ઉચ્ચ ભાવના હતી કે જેવો ડુંગરામાં પણ ભગવદ્ ભાવ કરી શકતા હતા, સાક્ષાત પ્રગટ ભાવ કરી શકતા હતા. બંનેએ પોતાના મનમાં ગોવર્ધન પર્વતને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે એમ સાક્ષાત માન્યો. બંનેએ પૂરી 5 પ્રદક્ષિણા કરી. કેટલી? 5 પ્રદક્ષિણા કરી. તેથી તેમના બધા જ દુઃખ દૂર થઈ ગયા. જ્યારે બધા દુઃખ દૂર થયા ત્યારે કૃપાનિધિ શ્રી કૃષ્ણ ભગવાન રાજી થયા હોય તેમ માન્યું. બધા દુઃખ હોય ગયા ને એટલે મનમાં એમ થયું ભગવાન રાજી થયા, જો આપણું સારું થયું, દુઃખ ગયા. હશ, તેઓ ગોવર્ધનને પ્રદક્ષિણા કરીને આવ્યા અને એક સ્થળે બેઠા. ધરમદાદા અને ભક્તિ માતા બે ઠાક્યા તો એક બાજુ બેઠા હતા. ત્યાં મરીચ્યાદી મુનિઓ બધા હરખભેર આવ્યા, સૌ અરસ પરસને મળ્યા. લ્યો આમ ભગવાને ભેગું કર્યું. મરીચી વગેરે મોટા મોટા મુનિવરો નવીનતમ વેશ ધરીને આવ્યા હતા, કારણ કે એણે બધાએ જન્મ લીધા હતા એટલે પૂર્વના સ્વરૂપ તો હોય નહીં, એટલે નવીનતમ લખ્યા. તેમને દેખી મળીને સૌને આનંદ થયો. મુનિમંડળ પ્રસન્ન મનથી એક જગ્યાએ બેઠું. વૃંદાવનમાં રહેતા લોકો કોઈ તેમને ઓળખી શક્યા નહીં. ભગવાનની ઈચ્છા બળવાન છે તેથી તે સૌ મુનિમંડળે પરસ્પર એકબીજાને ઓળખી લીધા, પણ એને કોઈએ ઓળખ્યા નહીં. જો એને ઓળખે તો ત્યાં રહેલા અસુરો પાછા એને ત્યાં હેરાન કરે, પણ ભગવાને આ વખતે વળી એમની રક્ષા કરી કે અસુરોની આંખે થવા દીધા નહીં. આ પ્રભુની કૃપા સમજો. સમગ્ર ઋષિઓને દેખતા જ ધર્મ ઓળખી ગયા અને ધર્મને દેખતા જ ઋષિઓ ઓળખી ગયા. પરસ્પર ક્ષેમ કુશલ પૂછ્યા અને ભાઈઓની જેમ પરસ્પર મળ્યા એટલે ભેટ્યા. તે સૌ એકાંતમાં જઈને બેઠા અને પ્રત્યેકનું વૃત્તાંત પૂછ્યું. તમારે કેવું છે? અમારે આવું. તમારે? અમારે આવું. સારું જ, કોઈને હતું જ નહીં. દુઃખ હિ દુઃખ હતું. અસુરે જેટલું દુઃખ ઋષિઓને આપ્યું હતું તે બધું તેમણે ધર્મને કીધું ને હૈયા ઠાલવીને હળવા કરી નાખ્યા. અને ધર્મને જે રીતે અસુરે દુઃખ દીધું હતું તે ધીરજ રાખીને ઋષિઓને બધું કહી નાખ્યું એટલે એમને હૈયા ઠલવાઈ ગયા. દુઃખ છે ને કોકને કહી નાખવાથી હળવું થઈ જાય, હૈયું હળવું થઈ જાય. એટલે પેલા કહે છે કે ડોશીઓને એટેક નથી આવતો ને એનું કારણ એ કે એ રોઈ નાખે, કહી નાખે એટલે એને હળવું થઈ જાય. અને ભડના દીકરા કોઈને કહે નહીં, મોળા પડે નહીં એટલે મરે. પ્રત્યેકના દુઃખ સાંભળીને સૌના હૃદયમાં અત્યંત અશાંતિ થઈ ગઈ. આમ વળવા થઈ ગયા પણ આવા બધા દુઃખ સાંભળીને વળી એમ થયું કે ક્યાં સુધી દુઃખ રહે, એટલે પાછી હૃદયમાં અત્યંત અશાંતિ થઈ ગઈ. પોતાના દુઃખ તો ગયા, એમ પોતાના દુઃખથી હળવા થઈ ગયા, પણ આમાં ભગવાનના ભગતનું દુઃખ જોઈને પાછા બહુ દુઃખી થઈ ગયા. અરે તમે આવા હેરાન થયા? હવે જો પોતાનું નથી, હામાનું સાંભળીને દુઃખ થયું અને એને ભક્તિ કહેવાય, એને આત્મબુદ્ધિ કહેવાય. કોકના દુઃખ સાંભળીને દુઃખ થાય ને એ આપણા દુઃખનું દુઃખ તો આપણને થાય જ, એમાં હું ધાડ મારી. ભગવાનના ભગત દુઃખી હોય ને એનું થાય તો કહેવાય કે વાહ, એ જ ભક્તિ ખરા, સત્સંગ ખરો. મુનિવર દુર્વાસાએ બદ્રિકાશ્રમમાં આવી જે શાપના વચન કયા હતા તે સમય અત્યારે આવી ગયો છે. આપણને શાપ ભરડો લઈ ગયો છે કે અરસ પરસ વાતું કરે છે. વૃંદાવનનું આ સ્થાન ઉત્તમ છે. ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પ્રત્યક્ષ વિચરે છે તો આપણે અહીં સૌ એમનું ધ્યાન કરીએ કે પૂતના અને શક્તાસુર આદિ અપાર અસુરો અહીં આવ્યા હતા, પણ ગોવાળોનો ઉદ્ધાર ભગવાને એમના થકી અહીંયા જ કર્યો હતો. હે, ગોવાળાની રક્ષા કરવા એ અસુરોને તત્કાળ ભગવાને અહીંયા ટાળી દીધા હતા. આ સ્થાન એવું મહાન છે, અહીંયા ભગવાને પોતાના ભક્તોને દુઃખથી મુક્ત પૂર્વે કરેલા છે, આપણને કરશે. અત્રિમુનિના પુત્ર દુર્વાસાનું વચન અમાપ હોય છે. એ કંઈ હબ માપમાં આવે એવું નહીં, તે મિથ્યા ન થાય. તેને સાપની સાથે વરદાન પણ એણે આપ્યું હતું. જેવું તેણે કહ્યું હતું તેવું જ થશે. સાપ આપ્યો તો સાપ ભોગ્યો કે નહીં? એને વરદાનને આશીર્વાદ આપ્યા છે, એ આપણે આવશે ખરા ભોગવવાના. શ્રી કૃષ્ણ અવતરીને તમામ તમારા બધા દુઃખો હરશે એવું દુર્વાસા બોલ્યા હતા. આવું તેમણે કહ્યું હતું. તે સમય હવે આવી ગયો છે. આમ બધાએ અરસપરસ ચર્ચા કરી ત્યારે શુદ્ધ બુદ્ધિવાળા અને ધૈર્ય સંપન્ન ધર્મે કહ્યું, હે ઋષિમુનિઓ, તે વાત જરા પણ ખોટી નથી. તમે કહો છો એ સાચું છે. દુર્વાસાના સાપને અનુભવ હતો, એનો આશીર્વાદ વરદાન પણ અનુભવશું. અત્યારે એકાગ્ર મન કરીને આપણે એકાંતમાં બેસીએ અને સૌ મળીને આરાધના કરીએ. ઋષિમુનિઓ કે જલ્દી કાંઈક ભગવાન પ્રગટ થાય એવું, તો કે બસ ભગવત પ્રાર્થના સિવાય કંઈ આપણા હાથમાં નથી. જે રીતે ભગવાન લક્ષ્મીપતિ નારાયણ આપણા ઉપર ખૂબ રાજી થાય, પ્રસન્ન થાય, તે રીતે તેમના સ્વરૂપમાં પ્રેમ રાખીએ. હે મુનિવરો, તમે સાંભળી લો કે આપણે અત્યારે જ શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જપાત્મક યજ્ઞ કરીએ. આમ જપાત્મક યજ્ઞ કરવાનો એમણે નિર્ણય લીધો. દુઃખ વેળાએ આ કામ હારા મારો, જપ કરવો ભગવાનના, તપ કરવા, પ્રાર્થના કરવી, સત્સંગ વધારવો, ભજન વધારવું. શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પુરમાં વૃંદાવનમાં ઋષિઓ અને ધર્મદેવનો સમાગમ કયો એ નામે 31મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.